તારીખ 11/4/1994 શ્રી સમયસાર ગાથા 186 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 174.
સંવર અધિકાર 127 નો કળશ છે. યદી આરાવાહી ના બોધનેન ધ્રુવમ ઉપલભમાનઃ શુદ્ધાત્માનમાસ્તે તદયમ ઉદયદાત્મ આત્મારામ આત્માનમાત્મા પરપરિણતિરોધાત્ શુદ્ધમેવમ અભ્યુપેતિ. 186. શુદ્ધમ તો વિનાયંતો શુદ્ધમ ચેવપયમ લહદી જીવો જાણંતો દો અશુદ્ધમ અશુદ્ધમ એવામપિ અયમ લહદી. શુદ્ધાત્માની પ્રાપ્તિ અનુભવ કરે, પ્રાપ્તિ એટલે અનુભવ, તો એમાં સંવર થવાનું શું કારણ છે, કયા પ્રકારે સંવર થાય છે એના ઉત્તર થી વાત કરે છે. જે શુદ્ધાત્માને જાણતો અનુભવતો ગાથાર્થ છે, જીવ શુદ્ધાત્માને જ પામે છે, પોતાનું મૂળ સ્વરૂપ એને જે અનુભવે છે તે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરે છે, પામે છે એટલે પ્રાપ્તિ કરે છે, ત્યારે એને બીજા પરિણામ થતા નથી. બીજા એટલે કે કર્મનો આશ્રવ થાય એવા પરિણામ થતા નથી. શુદ્ધાત્માના અનુભવીને આશ્રવના પરિણામ થતા નથી, અથવા આશ્રવ થવો સંયમ અટકી જાય છે, એનું બીજું નામ સંવર છે. અને એકમાત્ર સંવર થવાના આ જ પરિણામ છે, આ સિવાય બીજા કોઈ પરિણામે સંવર ન થાય. એટલે કે અનેક પ્રકારના શુભભાવ કરે, દયાદાન પૂજા ભક્તિ શાસ્ત્ર સ્વાધ્યાય, તો એનાથી સંવર ન થાય. સંવર તો શુદ્ધાત્માના અનુભવથી થાય, માટે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવા યોગ્ય છે, એના ઉપલબ્ધિથી સંવર થાય. કેવી રીતે શુદ્ધાત્માની પ્રાપ્તિ થાય, કે પોતાનું જે શુદ્ધ સ્વરૂપ છે એને અનુભવે, તો એ અનુભવને જ પ્રાપ્તિ કહેવામાં આવે છે. પ્રાપ્તિ એટલે નવી પ્રાપ્તિ નથી, પ્રાપ્ત છે એનો અનુભવ, એને જ પ્રાપ્તિ કહેવામાં આવે છે. અને અશુદ્ધાત્માને જાણતો અનુભવતો એટલે કે મૂળ સ્વરૂપ શુદ્ધ હોવા છતાં કલ્પનાથી અથવા તો બુદ્ધિ ભ્રમથી મતિ ભ્રમથી પોતાને અશુદ્ધ અનુભવે છે જે જીવ, તે અશુદ્ધાત્માને એટલે અશુદ્ધપણે પોતાને પ્રાપ્ત કરે છે, અશુદ્ધપણે જ પોતાને અનુભવે છે, અને એથી એને દુઃખ થાય છે. અમે સંસારી છીએ એમ ખરેખર માની લીધું છે. એક અવસ્થા છે, એક ક્ષણિક અવસ્થા છે, બદલતી અવસ્થા છે, અનિત્ય પર્યાય છે, રોગરૂપ પર્યાય છે, ઉપાધિરૂપ પર્યાય છે, અને મટાડવા યોગ્ય છે એમ નહીં જાણતા. જે અવસ્થા છે સંસારની, ખરેખર એવો છું એમ માનીને એવો અનુભવ કરે છે, એ દુઃખ સિવાય બીજો અનુભવ કરતો નથી. અને એને જે પ્રકારના પરિણામ શુભાશુભ થાય છે સંસાર અવસ્થાના, તે પ્રકારનો આશ્રવ અને બંધ એને અવશ્ય થાય છે, એને સંવર થતો નથી. मृत्तिका जे सदाय अछिन्न धारावाहिक ज्ञान थी शुद्ध आत्मा ने अनुभवा करे छे ते ज्ञानमय भाव माथी ज्ञानमय भाव ज थाय छे ए न्याय नवा कर्मना आश्रमण नो निमित्त जे राग द्वेष मोहनी संतति तेनो निरोध होवाथी निरोध थवाथी શુદ્ધ આત્માને જ પામે છે આ જ્ઞાન દશાની વાત લીધી છે જે કોઈ પછી ચાર ગતિમાં કોઈ પણ જીવ હોઈ શકે સંગની પંચેન્દ્રિય હલાણો એમની ચાર ગતિમાં કોઈ પણ જીવ હોય કોઈ પણ પર્યાય હોય સંગની પંચેન્દ્રિય હોય છે એથી નીચેનો અસંગની દશામાં એ પરિસ્થિતિ સંભવિત નથી સદાય એટલે નિરંતર અછિન્ન ધારાવાહી એટલે વચ્ચે આંતરો ન પડે છેદ ન પડે છિન્ન એટલે છેદ પડવો અછિન્ન એટલે છેદ નહીં પડવો એક ધારો ધારાવાહી એટલે એક ધારો જ્ઞાનથી એટલે પોતાના જો અનુભવે શેનાથી અનુભવે છે જ્ઞાનથી શુદ્ધાત્માને અનુભવા કરે છે આમાં ઘણાને તકલીફ છે અનુભવ તો શ્રદ્ધા કરે છે કોઈ એમ કહે છે કે અનુભવ તો ચારિત્ર કરે છે પણ ખરેખર તો જ્ઞાન જ અનુભવ કરે છે એ સ્પષ્ટ અહીંયા લીધું છે જ્ઞાનેનો શુદ્ધાત્માનો ઉપલબ્ધ માનો એમ લીધું છે જ્ઞાન વડે જ્ઞાન દ્વારા શુદ્ધાત્માને અનુભવા કરે છે એમ કે અનુભવ કરવાનો જ્ઞાનનો ધર્મ છે અને એ પોતાનો અનુભવ કરે છે લક્ષ પોતાના શુદ્ધાત્મા ઉપર હોવાથી શુદ્ધાત્માનો અનુભવ કર્યો એમ કહેવાય છે ખરેખર અનુભવ શુદ્ધાત્મામાં ત્રિકાળીમાં નથી થતો અનુભવ તો જ્ઞાનનો જ્ઞાનની પર્યાયમાં થાય છે પણ એ જ વખતે જ્ઞાનનું લક્ષ આ હું એવી રીતે છે જ્ઞાનનું લક્ષ એટલે સ્વપણે પોતાના મૂળ સ્વરૂપને જાણવું એવું જ્ઞાનની અંદર હોય છે લક્ષમાં હોય છે એટલે શુદ્ધ આત્માનો અનુભવ કર્યો એમ કહેવામાં આવે છે પછી ને એટલે પરિણતિમાં અતૂટકપણે અનુભવ ચાલુ છે શુદ્ધ ઉપયોગ અછિન્ન રહે અંતર્મૂર્ત તો કેવળ જ્ઞાન થઈ જાય પણ એ સાતમા ગુણ સ્થાન પછીની વાત છે સાતમા ગુણ સ્થાન પહેલા ચોથા અને પાંચમા ગુણ સ્થાને કોઈને ઉપયોગ અંતર્મૂર્ત પણ ટકી શકે નહીં બહુ જ અલ્પકાળ છે એનો તો સાતમાનો પણ અલ્પકાળ છે પણ સાતમાથી જો શ્રેણી માંડે અને અંતર્મૂર્ત ટકી જાય તો અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન ઉત્પન્ન થઈ જાય એટલે અહીંયા અછિન્ન ધારા એટલે શુદ્ધ ઉપયોગ ન લેવો શુદ્ધ ઉપયોગ તો ચોથા ગુણ સ્થાને થાય છે પાંચમા ગુણ સ્થાને થાય છે પણ એ કઈ અછિન્ન ધારા પણ રહે નહીં એ તો ક્ષણ માત્ર માં છૂટી જાય છે ચોથે પાંચમે તો ક્ષણ એનો કાળ બહુ જ સેકન્ડ નો પણ ઓછો ભાગ છે જે અંશથી નિરંતરપણે પોતાને અનુભૂતિની પર્યાય ચાલુ છે એટલો આસન રોકાઈ જાય છે દાખલા તરીકે ચતુર્થ ગુણ સ્થાને જે સ્વાનુભૂતિની ધારા ચાલે તેને જ્ઞાન ધારા કહેવામાં આવે છે બરાસીના તેને જ્ઞાન ધારા કહે છે તો ત્યાં અનંતાનુબંધીનો અને મિથ્યાત્નો આશ્રમ ન થાય અનંતાનુબંધીની ચાર પ્રકૃતિ અને મિથ્યાત્ની પ્રકૃતિનો આશ્રમ ન થાય ક્ષોભક્ષમ હોય તો સંકેત મોહની ઉદય વર્તે છે બાકી એનો આ નવો દર્શન મોહનો અને ચારિત્ર મોહમાં અનંતાનુબંધીનો આશ્રમ એને ન થાય એ પ્રકારનો આવરણ પણ જીવને ન આવે આ નિયમ છે એનો અને મુખ્યપણે તો અનંત સંસારમાં રખડમ રખડાવનાર તો દર્શન મોહ અને અનંતાનુબંધી છે પછી એ ગયા પછી બાકીની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ તો નિર્મળ થઈ ગઈ છે નિસત્વ થઈ ગઈ છે એમાં કઈ માલ નથી એ તો કાચા સૂતર નો દાંતનો જેમ તોડવો સહેલો છે એવું જ છે. એમાં કોઈ વિશેષ બળ નથી કે જેથી જીવને અનંત સંસાર પરિભ્રમણ કરવો પડે એવું નથી. ત્યાર પછી તો અછિન્ન ધારાથી જે પોતાના શુદ્ધાત્માને અનુભવે છે તે ગુણ શ્રેણી નિર્જરા કરતો થકો અનન્ય ભાવે પૂર્ણ દશા એવી જે મોક્ષ દશા તેના પ્રત્યે તેના પરિણામ નિરંતર ગતિમાન રહ્યા કરે છે. આગળ વધતો જ જાય છે. એમ તમે ગાડીમાં બેઠા ને ગાડી ચાલુ થઈ ગઈ પછી ઉતાવળ કરવી પડે છે. ગાડી ચાલુ થયા પછી ઉતાવળ કરવી નથી પડતી. ગાડી બરાબર ચાલે છે અને ટાઈમે બરાબર સ્ટેશન આવી જવાનું છે. એ જાતનું સમાધાન વર્તે છે એટલે આકુલતા થતી નથી. હા, એ પહેલા તો અનુભવ જ નથી તો પછી અછિન્ન ધારાનો તો પ્રશ્ન રહેતો જ નથી. એ પહેલા જે અનુભવ નથી તો પછી અછિન્ન ધારાનો તો પ્રશ્ન રહેતો જ નથી. એટલે જે અનુભવ નથી એની વાત પછી લેશે. પહેલા જ્ઞાન દશાની વાત કરે છે. કેમ કે સંવરનો અધિકાર છે ને, તો સંવર કોને થાય છે કે જ્ઞાનીને સંવર થાય છે. અજ્ઞાનીને સંવર છે, અજ્ઞાનીને આશ્રવ અને બંધ છે એમ કહેવાય છે. જ્ઞાનીને સંવર અને નિર્જરા છે એમ કહેવાય છે. બસ સામે સામું છે. જે સદાય અછિન્ન ધારાથી અછિન્ન ધારાવાહી જ્ઞાનથી શુદ્ધાત્માને અનુભવા કરે છે તે જ્ઞાની એમ, તે એટલે તે જ્ઞાની એમ. જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ થાય છે એ ન્યાયે પોતે જ્ઞાનમય સ્વભાવે છે. અનંત જ્ઞાનમય ભાવથી રહેલો છે એમાંથી બધા ભાવ જ્ઞાનમય જ નીકળે છે એમ કહેવું છે. પોતાને અનંત જ્ઞાનમય જ્ઞાનની મૂર્તિ અનંત જ્ઞાનની મૂર્તિ રૂપે અનુભવે છે તો પોતાને સર્વ અવસ્થા જ્ઞાનમય છે. સોનું છે અને સર્વ અવસ્થા સોનામય છે. પછી એમાંથી મીઠી બનાવો કે એમાંથી બીજો કોઈ દાગીનો બનાવો, બધું સોનું તે સોનું છે. રૂઢાની બધી અવસ્થા રૂઢાની જ છે, એમાંથી કઈ સોનાનો દાગીનો બને ને. એવી રીતે આત્મા જ્ઞાનમય પદાર્થ હોવાને લીધે આત્મામાંથી તો જ્ઞાનમય ભાવ જ થાય છે. કોને? કે એવો સતત અનુભવા કરે છે તેને. ના, એમાં બધું આવી ગયેલો ઠીક. કઈ કરે નહી, નહીતર કરી શું શકે છે એ કયો. એમ કરતો હોવાનું માને છે. મેં પૂજા કરી અડધી કલાક સુધી ભગવાનને છ અષ્ટદ્રવ્યના અર્ઘ ચડાવ્યા પણ ખરેખર કરી શકતો નથી. શરીરની ક્રિયા કરી શકતો નથી, અર્ઘ ચડાવવાની ક્રિયા કરી શકતો નથી, ભાષા બોલવાની ક્રિયા કરી શકતો નથી. કરી શકતો નથી ને કરે છે એમ માને છે તે કરતા થઈને આશરો બંધ કરે છે. લ્યો ઠીક, કરતા થઈને શું કરે છે? આશરો બંધ કરે છે. અને જે જ્ઞાતા રહે છે ધારાવાહી જ્ઞાનથી જ્ઞાતા રહે છે તે સંવર કરે છે, એને સંવર થાય છે. શેની નાસ્તિ થઈ જાય? નાસ્તિ થઈ જાય એનો વાંધો નથી, પણ શેની નાસ્તિ થઈ જાય? કે વિભાવની નાસ્તિ થઈ જાય? વિભાવની નાસ્તિ થઈ જાય તો વિભાવની નાસ્તિ નથી કરવી. સ્વરૂપની નાસ્તિ થતી હોય તો કયો બરાબર છે? તો ફરિયાદ સાંભળવા જેવી ખરી કે ભાઈ આમાં તો સ્વરૂપની નાસ્તિ થાય છે. પણ રાગ દ્વેષ મોહની ને દુઃખની નાસ્તિ થાય તો દુઃખ ટાળવું નથી? દુઃખ તો ટાળવું છે. જ્ઞાનની પરિણતિ જ્ઞાન છે અને ઉપયોગ પણ જ્ઞાન છે. હવે જ્ઞાન શબ્દ લીધો, હવે અર્થ શું કરવો એ તો પોતાને વિચારવાનું છે. કેમ કે એક એક શબ્દ તો કઈ એનો અર્થ ન કરે, એનો ખુલાસા ન આપે તો એક એક શબ્દ થી તો એનો ખુલાસો, આ શબ્દ નો અહીંયા અર્થ કરવો, આ શબ્દ એવો તો કઈ ખુલાસો ના આપે. જ્ઞાન થી અનુભવે છે, અછિન્ન ધારાવાય જ્ઞાન થી. કેવા જ્ઞાન થી લીધું છે? અછિન્ન ધારાવાય જ્ઞાન થી. મોક્ષ માર્ગ માં અછિન્ન ધારાવાહી જ્ઞાન થી શુદ્ધાત્મા નો અનુભવ રહ્યા જ કરે છે. શુભ પરિણામ થાય તે વખતે પણ જ્ઞાન તો પોતાના જ્ઞાન વિજ્ઞાન થી શુદ્ધાત્મા નો અનુભવ કરવાનું ચાલુ જ રાખે છે. જ્ઞાન પોતાના આત્માને છોડતો નથી. ભાવ રાખવો ને જુદું પડવું. શું ભક્તિ નો જે ભાવ શુભ રાગ છે એનાથી જ્ઞાન દ્વારા જુદું પડવું. કેવી રીતે જુદું પડવું? કે અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી જુદું પડવું. એટલે 126 માં લીધું કે ન લીધું? અંતરંગ સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી જુદું પડવું. અંદરમાં જે જ્ઞાન ને જ્ઞાન નો અનુભવ છે એના દ્રષ્ટિકોણમાં રહીને એને પકડીને જુદું પડવું. એવું જુદું પડવું જોકે કઠિન છે, કઠણ છે એમ કીધું છે ત્યાં 126 માં. ક્યાં સુધી કઠણ છે? કે જ્યાં સુધી એવા પ્રયોગનો મહાવરો નથી ત્યાં સુધી. એકડો ક્યાં સુધી નથી આવડતો? કે ઘૂંટ્યો નથી ત્યાં સુધી. પેલો વહેલો એકડો કરે છે ત્યારે એનો એકડો પણ અઘરો લાગે છે, પણ એકડો ઘણી વાર ઘૂંટ્યા પછી પછી તો વાત વાતમાં એકડો કરે. કેવી રીતે શુષ્કતા આવે? ભક્તિ પણ સમજીને તો કરવી, એમને ઉગે ઉગે કરવી કે સમજીને કરવી? જો સર્વજ્ઞ વિતરાગ પરમેશ્વરનું સ્વરૂપ સમજીને જ્ઞાનમાં લઈને જો ભક્તિ કરે તો એ તો પોતાનું જ એવું સ્વરૂપ છે એમ ભાષે. અકૃત્રિમ જીન પ્રતિમાઓ ત્રણેય લોકમાં શાશ્વતપણે બિરાજમાન છે. તો કે છે કે કુદરત એવો બોધ આપે છે. શું કુદરત એવો બોધ આપે છે? કે જો તારું સ્વરૂપ આવું છે. અને કુદરત ક્યારે એવો બોધ આપે છે? કે ત્રણેય કાળે નિરંતરપણે સદા એવો બોધ આપે છે. એ સિવાય બતાવો કોઈ ચીજ શાશ્વત હોય તો? અંદરમાં પોતાનો આત્મા શાશ્વત છે, પણ એ અરૂપી પદાર્થ છે, કોઈ દી જોયો નથી. હવે અહીંયા કહે છે કે એવા સ્વરૂપને બતાવવા માટે કુદરતે એક વ્યવસ્થા હંમેશને માટે રાખી છે. બીજી વ્યવસ્થા નથી રાખી, પણ આ વ્યવસ્થા કાયમી ગોઠવેલી છે કુદરતે. જો ભાઈ તારું સ્વરૂપ આવું છે, નિષ્ક્રિય ચિત્ત બિંબ છો, તો જેવા અમે વિતરાગ સ્વરૂપે બિરાજમાન છે એવું તારું સ્વરૂપ છે. સ્વરૂપનો બોધ નિરંતર આપે છે, સદાય ત્રણેય કાળે આપે છે. હા, કૃત્રિમ હું તો બનાવેલા ને કૃત્રિમ કહીએ, પણ આ તો અકૃત્રિમ જીન બિંબોની વાત છે. પછી ખુલ્લા નથી હોતા એટલે એને મંદિર હોય છે, એ પણ અકૃત્રિમ હોય છે. પણ એ કુદરતે સ્વરૂપ બોધની વ્યવસ્થા રાખી છે. આટલી સગવડ ને સુવિધા છે ત્રણેય લોકમાં. અહીંયા માનો અહીંયા આ કૃત્રિમ નથી તો કૃત્રિમ છે. અહીંયા છે તો બધા સરખા જ છે, તો બધા સરખા જ. એટલે જે જીન પ્રતિમાનો નિષેધ કરે છે એ કુદરતનો નિષેધ કરે છે. કુદરતનો નિષેધ નહીં થઈ શકે. તારા પરિણામના ફળમાં તારા આત્માનો નિષેધ તને આવશે, બાકી કુદરતનો નિષેધ ન થઈ શકે. ત્યારે પડતો ઓગે ઓગે અને રાગ કરે છે એકલો. ઓગે ઓગે દર્શન કરીને એકલો રાગ કરે છે, પણ એમાં પોતાના સ્વસંવેદનને જોતો નથી, પોતાના અંતર્મુખી સ્વભાવને જોતો નથી, પોતાના પોતે અનંત પ્રત્યક્ષતાની મૂર્તિ છે એને જોતો નથી, પોતામાં પરમ શાંતિ અનંત શાંતિ ભરી છે એને પણ જોતો નથી, અને એમને ઓગે ઓગે જોયું ન જોયું ને થઈ ગયા દર્શન, જા એ તો સ્વરૂપના દર્શન કરાવે છે, જીન પ્રતિમા તો સ્વરૂપના દર્શન કરાવે છે. આનંદ ગંજી એ તીર્થંકર ભગવાન ની સ્તુતિ કરતા કરતા આ બધો વિચાર કર્યો કે ન કર્યો? ન કેમ થઈ શકે? કરે તો થઈ શકે છે, કરતો નથી એ તો પોતાનો માર્ગ છે, પોતે નથી કરતો એ પોતાનો માર્ગ છે, ન થાય એવું છે નહીં, કઈ પ્રત્યક્ષ પુરાવો છે, આનંદ ગંજી એ કર્યો છે અને અનેક આચાર્યો એ કર્યું છે, અનેક આચાર્યો એ સ્તોત્ર ની રચના કરી છે, સ્તોત્ર ની રચના છે એમ શેની કરી છે? હા, આ તો ભગવાન ની સ્તુતિ છે ને, સ્તોત્ર તો ભગવાન ની સ્તુતિ છે, પ્રશ્ન એમનો એ છે કે ભગવાન ની સ્તુતિ કરીએ તો આ વિચાર થતો નથી, આ વિચાર કરીએ તો ભગવાન ની સ્તુતિ થતી નથી, એવું નથી, બે થાય છે. ભગવાન તત્વ છે કે નથી? તત્વ લ્યો, ઠીક ચાલો, હે તો પછી એમાં એમાં તત્વ તત્વનો વિચાર કે તત્વનો ભાવ નથી આવતો, એ કેવી રીતે નથી આવતો? બાકી તો આવ્યા વગર રે નહીં, પોતે જ તત્વ છે, આમ જુઓ તો આત્મ તત્વ છે ને આમ જુઓ તો મોક્ષ તત્વ છે, એક સાથે બે તત્વ છે એની અંદર, આત્મ તત્વ પણ છે, આત્મ સ્વભાવ પણ વ્યક્ત છે અને મોક્ષ પણ વ્યક્ત છે, સદેહ મુક્તિ છે એમની તો, હે નિરૂપણ કર્યું છે એની અંદર, અસાધારણ વાત છે, સાધારણ વાત નથી. પોતાનું જ્ઞાન એટલે આત્મા છે, આગળ એ છે પોતાને, એટલે પોતે એને મુખ્યપણે અનુભવે છે, મુખ્ય છે એને મુખ્યપણે અનુભવે છે. ખરેખર તો જ્ઞાનમાં પોતાનું સ્વરૂપ આવે છે, ચારિત્ર ગુણમાં હજી વિકૃતિ દૂર નથી થઈ, એટલે રાગ પણ એનું ભજન કરે છે, એ જ્ઞાનની પાછળ પાછળ એનું ભજન કરે છે બિચારો, આમ તો એનો સ્વભાવ તો વિરુદ્ધ જવાનો છે, પણ અહીંયા એનું હાલતું નથી, જ્યાં જ્ઞાન બળ વધે છે ત્યારે રાગમાં વિરુદ્ધ જવાનું ચાલતું નથી, એટલે એને પાછળ પાછળ ઢસડાઈને આવવું પડે છે, એટલે એ પણ ગુણ ગાવા માંડે છે. જ્ઞાન એમ કહે છે કે તું ગુણ ગા, પણ હવે અમે કઈ તારો સંગ કરવાના નથી, તને છોડી છૂટકો છે, રાગ ને છોડે છે. હું આપના જેવો જ છું, હું અનંત શાંતિ ની મૂર્તિ છું, શું કહ્યું કે જ્ઞાનમય ભાવ માંથી જ્ઞાનમય ભાવ જ થાય એ ન્યાય, એટલે વસ્તુના સ્વરૂપે જ્ઞાનમય ભાવ જ્ઞાનીને થતા હોવાથી નવા કર્મના આવવાનું નિમિત્ત આશ્રવણ, એટલે આવવાનું નિમિત્ત જે રાગ દ્વેષ મોહની પરંપરા, તેનો નિરોધ થવાથી અટકી જવાથી, એટલે ઉત્પન્ન નહીં થતા હોવાને કારણે તે શુદ્ધાત્માને જ પામે છે, શુદ્ધાત્મા જ એને પ્રગટ થાય છે. પોતાની અવસ્થામાં વિભાવ નથી પ્રગટ થતો, પણ શુદ્ધાત્મા જ પ્રગટ થાય છે. અને જે સદાય અજ્ઞાન થી અશુદ્ધાત્મા ને અનુભવા કરે છે, અજ્ઞાન થી એટલે શું કે પોતાના શુદ્ધ સ્વરૂપ ને જે અનુભવતો નથી એનું નામ અજ્ઞાન. પોતાના શુદ્ધ સ્વરૂપ થી અજાણ્યો રહે છે, દૂર રહે છે, અથવા પોતાનો પોતાની અન્યથા કલ્પના કરે છે. હું શુદ્ધ જ્ઞાનમય આત્મા છું એમ નહીં જાણતા, નહીં અનુભવતા, હું ફલાણો ફલાણો માણસ છું એમ જે અનુભવ કરે છે એ અજ્ઞાન છે. શુદ્ધાત્મા હોવા છતાં, છે તો શુદ્ધાત્મા તે પોતે, છતાં પણ અનુભવ ઉલટો કરે છે, કર્મજનિત પર્યાય સ્વરૂપે પોતાનો અનુભવ કરે છે, તે શુદ્ધાત્માને જ અનુભવા કરે છે, એને રાગ દ્વેષ ને મોહથી યાદ કરે છે. મૂળમાં ભૂલ અહીંયા છે. શુદ્ધ સ્વરૂપનું અજ્ઞાન છે એ જીવને રાગને પણ જીવ પાસે રાગ કરાવે છે. કોઈ એમ પૂછે કે આ જીવને રાગ કોણ કરાવે છે, તો કે સ્વરૂપનું અજ્ઞાન રાગ કરાવે છે. જા ઠીક એવો એક બોલ છે પરમાગમ સારમાં, ગુરુના હાથે લખેલા બોલ છે ને, એમાં એવો એક બોલ છે. આત્મા તો હા જ્ઞાન મળે જ છે, જ્ઞાન સ્વરૂપ છે એટલે જ્ઞાની છે. જ્ઞાની છે એવું સ્વીકાર નથી માટે, એવો સ્વીકાર નથી માટે. ચૈતન્ય સ્વભાવનું અજ્ઞાન તે આ રાગ દ્વેષનું કર્તૃત્વ મનાવે છે. હું રાગ કરવા વાળો છું એમ માન્યું છે, અથવા હું માણસ છું એમ માન્યું છે, મનુષ્ય છું, ગ્રહસ્થ છું, વાણીઓ છું, ફલાણો ફલાણો છું, એવું કોણ મનાવે છે કે ચૈતન્ય સ્વભાવનું અજ્ઞાન છે તે આ પ્રકારે મનાવે છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ગ્રહસ્થી છું, હું ફલાણો છું, હું ફલાણો છું. રાગદ્વેષનું કર્તૃત્વ મનાવે છે, કરતા બુદ્ધિ એ કરે છે. શું રાગદ્વેષ થાય છે એમની, કરતા બુદ્ધિ એ થાય છે કે હું રાગદ્વેષનું કરતા, હું ફલાણો ફલાણો એમ કરતા થઈને માને છે. એ રાગદ્વેષનું કર્તૃત્વ થતા કરતા એવો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ પોતાની દ્રષ્ટિમાં આવતો નથી. તેથી પરિભ્રમણનું મૂળ એવું જે રાગ દ્વેષનું કર્તૃત્વ, અનંત સંસારના પરિભ્રમણનું ભૂલી જા, શુદ્ધ ચૈતન્યમય આત્મા છું એમ તો તને છે, એમ તને સ્વીકાર છે, પાછો નથી એમ નથી. કલ્પના કરીને જૂઠ મૂઠ નો સ્વીકાર કરવાનો નથી. આવે છે શાસ્ત્રમાં કે ભાઈ પર્યંત નું સિદ્ધ પદ નું ધ્યાન કરવું, પણ પોતે તો સંસારી છે, એવું જૂઠ મૂઠ નું ધ્યાન કેમ કરવું અમારે? તત્વાનું શાસન છે, કે છે એની મૂળ સ્વરૂપે તું છો એનું ધ્યાન કરવાનું છે. એવો તું મૂળ સ્વરૂપે છો, જે સંસાર અવસ્થા છે એનું ધ્યાન નથી કરવાનું, એનું ધ્યાન છોડીને મૂળ સ્વરૂપનું ધ્યાન કરવાનું છે. એ ધ્યાન કોઈ જૂઠ મૂઠનું ધ્યાન નથી. શું કહ્યું? અને જે સદાય અજ્ઞાન થી અશુદ્ધાત્મા ને અનુભવ્યા કરે છે તે મનુષ્ય છું તો મનુષ્યના આધાર લઈને મનુષ્યપણાનો આધાર લઈને બધા પરિણામ કરશે. ગ્રહસ્થી છું તો ગ્રહસ્થપણાનો આધાર લઈને બધા પરિણામ, દેહ વાળો છું તો દેહ નો આધાર લઈને બધા પરિણામ કરશે. એટલે કે નવા કર્મ ના આશ્રમ નું નિમિત્ત જે રાગ દ્વેષ મોહ ની પરંપરા તે ચાલુ રહેવાથી, સંત નિરોધ નહીં થવાથી એટલે અનાદિ ની છે ને તે ચાલુ રહેવાથી તે અશુદ્ધ આત્મા ને જ પામે છે. અમારે ફલાણો દુઃખ છે, બોલો કે અમારે ફલાણો દુઃખ છે, પેલો કે અમારે ફલાણું દુઃખ છે. કેમ કે જે પ્રકારનું દુઃખ ગણાવે છે એવા દુઃખ વાળો હું એમ માનીને એ દુઃખ ને અનુભવે છે. એવા સંયોગ વાળો, એવી પ્રતિકૂળતા વાળો હું એમ માનીને દુઃખ ને અનુભવે છે. આત્મામાંથી ગઈ, આત્મામાંથી કયો ગુણ ઘટ્યો, કઈ પર્યાય ઘટી, કયો ક્યાં નુકસાની ગઈ? નુકસાની આત્મામાં ગઈ કે આત્માથી બહાર કોઈ સંયોગ છે એમાં ફેરફાર થયો એને નુકસાની કીધું? કોની નુકસાની, આત્માની કે બીજા કોકની? કૃપાળુ જીવ લખે છે, દુકાન ઉપર બેઠા છે, ધંધો કરે છે, મોટો ધંધો, લાખો રૂપિયાનો ધંધો કરે છે. અમે કમાવા માટે આ પ્રવૃત્તિ કરતા નથી. જગત માં બીજા લોકો આવી પ્રવૃત્તિ કરે છે અમારા જેવી, પણ એ કઈક લેવા માટે કરે છે કે અમને પૈસા મળે તો સારું, પૈસાને કારણે અમને અનુકૂળતાઓ મળે તો સારું. અમે તો લેવા માટે કઈ કરતા નથી, દેવા માટે કરીએ છીએ. ઠીક, જૂનું કર જ ચુકાવીએ છીએ. શું જે પ્રકારના પૂર્વકર્મ નું નિબંધન કર્યું છે એ ભોગવવા માટે આ પ્રવૃત્તિ કરીએ છીએ, ભોગવી લેવા માટે, અને તે પણ રાગ દ્વેષ કર્યા વિના સંભાવે રહીને ભોગવે છે. માટે નવા કર્મ નિર્જરી જાય છે, એ નવા કર્મ ને દેવા માટે, જૂના કર્મ ને દેવા માટે, જૂના કર્મ નિર્જરી જાય છે, જૂના કર્મ ને લેવા માટે અમે બેઠા છીએ, નવા કર્મ લેવા માટે બેઠા નથી. એમ જગત કઈક લેવા માટે પ્રવૃત્તિ કરે છે, અમે દેવા માટે કરીએ છીએ, એમ લખે છે. ઠીક, કેવો ભાવ છે? મુક્ત ભાવ, કે આ પૈસા આવે છે, કમાણી થાય છે, એને અમારે કઈ લેવા દેવા નથી. કોકના છે ને પછી હવાલો નખાવી દીધો તો દુકાન છોડી તો છોડવા માટે આવ્યા નતા, કાગળ લખી નાખો, મારો હિસાબ કરી ખાતા મારીએ એટલો હવાલો ભાઈ મનસુખ ના ખાતે નાખી દેજો, જાઓ છોકરાના ખાતે નાખી દેજો એમ ન કીધું, મારા બૈરા ના ખાતે નાખી દેજો એમ ન કીધું. ઠીક, પત્ની ના નામે જમે રાખજો, મારા પુત્રો ને નામે જમે રાખજો, દીકરીઓને નામે જમે રાખજો એવું ન કીધું. નાના ભાઈ સાથે રહેતા હતા તો કે નાના ભાઈ ના ખાતે જમે નાખી દેજો, જાઓ હું હવે આવવાનો નથી. મારું મેં દેણું ચૂકવી દીધું, તમારા લોકોનું દેણું હતું એ બધું ચૂકવી દીધું. લખ્યું છે ને રેવા શંકર નું કરજ ચૂકવીએ છીએ, ભાગીદાર હતા ને કાકાજી સસરા, એનું કરજ ચૂકવવા બેઠા છે, એનું કઈ લેણું હશે, મજૂરી કરીએ છીએ, એના પ્રતિ મજૂરી કરીએ છીએ. પરિચ્છાનુચારી, પરિચ્છાનુચારી થઈને કામ કરતા હતા, બીજાની ઈચ્છાને અનુસરીને કામ કરતા, અનુચર અનુચર થઈને કામ કરતા હતા, અનુચારી અનુચર. પરની ઈચ્છાના નોકર, અનુચર એટલે નોકર, એટલે જ્ઞાની પોતાને નોકર ગણાવે છે. ચિત્ત જાય છે પણ ચોંટતું નથી પાછું. ચિત્ત જાય છે ખરું પણ પાછું ચોંટતું નથી. ઠીક, અમે તો જ્યાં છીએ ત્યાં ત્યાં છીએ પાછા. શું ચિત્ત ને કોઈ દિવસ કોઈ વાર એવો ઉદય આવે છે પણ ક્યાં એ ઠરીને ઠામ થતું નથી. બહુ અદભુત દશા છે. 10 વર્ષમાં, 10.5 વર્ષમાં એક જ ભાવ બાકી રહે, બાકી પછી ભાવ થાય ને, એવી આત્માની દશા થઈ ગઈ. કેટલી નિર્મળ દશા થઈ છે. એવી આરાધના છે, અદભુત અલૌકિક એવી આરાધના છે. આત્મા નિર્મળ 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 થતો જ જાય છે. કેમ કે નવા આશ્રમનું નિમિત્ત એવા જે રાગ દ્વેષ છે એ હવે ચાલુ રહ્યા નથી, નિરોધ થઈ ગયો છે. અહીંયા તો અજ્ઞાન દશામાં લીધું છે કે જે જે આત્મા પોતાના સ્વરૂપના અજ્ઞાનને લઈને પોતાને અશુદ્ધ અનુભવે એને અજ્ઞાનમય ભાવમાંથી બધા અજ્ઞાન પ્રકારના અજ્ઞાનને પ્રકારના જ બધા પરિણામ થાય છે. એને રાગ દ્વેષ મોહની પરંપરા ચાલુ રહે છે, એ કેવળ દુઃખને જ પામે છે, એને ક્યાંય સુખનો અનુભવ થતો નથી. હા, અજ્ઞાન છે જ્ઞાન ની વિપરીત પર્યાય છે, મિથ્યાત્વ છે એ શ્રદ્ધાની વિપરીત પર્યાય છે, બે અવિનાભાવી પણ સાથે રહે છે. આમ તો મિથ્યાત્વ એટલે મિથ્યાપણું, શેનું મિથ્યાપણું કે શ્રદ્ધા અને જ્ઞાન બેયનું, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ત્રણેયનું લ્યો ને. ચારિત્ર તો પછી કહેવાની જરૂર નથી, પણ આપણું ચારિત્ર પાળતા હોય ને વ્રત ને માળતા દીક્ષા લીધી હોય તો કે તારું મિથ્યા ચારિત્ર છે. શું 28 મૂળ ગુણ બરાબર પંચ મહાવ્રત પાળતા હોય, ત્યાગી થયા હોય તો કે તારું ચારિત્ર મિથ્યા છે. મિથ્યા પણ ત્રણેયને લાગુ પડે છે, શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર, અને ત્રણેય હારે જ રહીએ. જ્યારે મિથ્યાત્વ હોય ત્યારે ત્રણેય હારે, અને સમ્યક્ત્વ હોય ત્યારે પણ ત્રણેય સાથે જ રહીએ છે. માટે એમ ફલિત થયું, માટેનો અર્થ છે કે એમ ફલિત થાય છે કે શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી એટલે કે શુદ્ધ આત્માના અનુભવથી જ સંવર થાય છે. જ કહીને એમ કેવું છે કે બીજી રીતે સંવર થતો નથી, એ સમ્યક એકાંત છે. જનો અર્થ અહીંયા સમ્યક એકાંત છે. અતઃ શુદ્ધ આત્મ ઉપલંભાત એવ એવ એવો શબ્દ લીધો છે. સંવર શુદ્ધ આત્માની ઉપલબ્ધિથી જ સંવર થાય છે, બીજા કોઈ પ્રકારે સંવર થતો નથી. ઉપવાસ કરીને અપાશરામાં બેસી જાય માટે સંવર થાય એની અહીંયા ના પાડે છે. શુદ્ધાત્માનો અનુભવ ગમે ત્યાં કરે ત્યાં એને સંવર છે. મારો મહાવીર જ વાપરે નહીં એમ બોલ્યા છે, એમની તો શૈલી એવી હતી ને. મારો મહાવીર જ વાપરે નહીં એટલે એકાંત કરે નહીં. હા હા, ઘણે કર્યો છે, પણ એ તો શું છે કે વસ્તુનું સ્વરૂપ છે ને એ બતાવવું હોય ત્યારે, અનેક ધર્મ વાળું વસ્તુનું સ્વરૂપ બતાવવું હોય ત્યારે જનો ઉપયોગ ન કરે, પણ સિદ્ધાંત પ્રતિપાદન કરવા માટે જનો ઉપયોગ જ કરે. ઠીક, ઉપયોગ કરે નહીં, ઉપયોગ જ કરે, જનો જ ઉપયોગ કરે એમ કેવું છે. કૃપાળુદેવ ને સમજવા સહેલા નથી. જ વાપરવો જ નહીં એમ છે, જ વાપરવો જ નહીં એમ છે. શું છે, કયો, કેવી રીતે છે એમ કે એમ જ વાપરવાની ના પાડી છે, એમ ના નથી પાડી, કેમ કે ત્યાં પછી જ વાપરવાનું ન આવ્યો ને. હે, તેનો અર્થ કે વાપર મને ના વાપરો એ વાત થઈ ગઈ કે નહીં. સમ્યક એકાંત સિવાય બીજી રીતે એનો ઉપકાર નથી. તો સમ્યક એકાંત કરવા માટે જો ના વાપરો, પણ જ્યાં સમ્યક એકાંત કરવાનું હોય ત્યાં જો વાપરો. અંદરથી શું નીકળ્યું એમાંથી કે જ્યાં સમ્યક એકાંત કરવાનું હોય ત્યાં જો વાપરો, એમ આવ્યું એમાંથી. નહીતર જો વાપરવો જો ને એમ આવી જશે પાછો, એ બધું તો વ્યાઘાત થઈ જશે. એવું તો કઈ કે નહી. ભાવાર્થ જે જીવ અખંડ ધારાવાહી જ્ઞાન થી એટલે સતતપણે આતરો પીડ્યા વિના આત્માને નિરંતર શુદ્ધ અનુભવા કરે છે, જેવો શુદ્ધ આત્મા છે તેનો જ અંતરંગમાં અનુભવ કર્યા કરે છે નિરંતરપણે, તેને રાગદ્વેષ મોહરૂપી ભાવ આશ્રવો રોકાય છે, તેને રાગદ્વેષ મોહરૂપી ભાવ આશ્રવ થતા નથી, તો સમજાવવાની જરૂર નથી કે એને કર્મના દ્રવ્ય આશ્રવ પણ થતા નથી. જેને કર્મનો દ્રવ્ય આશ્રવ થતો નથી એને કર્મનો બંધ પણ થતો નથી, કારણ નથી એને કાર્ય હોય શકે નહીં. તેથી તે શુદ્ધાત્માને પામે છે, તેથી તે શુદ્ધાત્માની પ્રાપ્તિ કરે છે, પર્યાયમાં પ્રગટ પ્રાપ્તિ કરે છે શુદ્ધાત્માને. શું ત્રિકાળી તો હતો જ પણ પર્યાયમાં પ્રગટ પ્રાપ્તિ કરે છે. અને જે જીવ અજ્ઞાનથી આત્માને અશુદ્ધ અનુભવે છે તેને રાગદ્વેષ મોહરૂપી ભાવાશ્રવો રોકાતા નથી, રોકવાની ઈચ્છા હોય તો પણ કામ આવે. જેણે ભૂલ કરી અંદરમાં પોતાના આત્માને શુદ્ધ આત્માને જ ભૂલ્યો અને પોતાને જ અશુદ્ધપણે ખરેખર જાણ્યો અને માન્યો અનુભવ્યો તેને રાગદ્વેષ રોકી શકાય નહીં, રાગદ્વેષના ભાવાશ્રવો એ રોકી શકે નહીં, અનિવાર્યપણે થાયને થાય જ. તેથી તે અશુદ્ધ આત્માને જ પામે છે, તેથી તેવો અજ્ઞાની જીવ પોતાને અશુદ્ધ આત્માની પર્યાયમાં પ્રાપ્તિ કરે છે, શુદ્ધ આત્મા રહી જાય છે એનું એક ઓર, હોવા છતાં નહીં હોવા બરાબર, ઘરમાં નિધાન ભર્યા હોવા છતાં ભીખ માંગે છે, સુખના નિધાન અંદરમાં ભર્યા છે છતાં સુખ માટે ભીખ બહારમાં માંગે છે. આ રીતે સિદ્ધ થયું માટેનો અર્થ કે ફીલ ફલિત થયું સિદ્ધ થયું કે શુદ્ધાત્માની ઉપલબ્ધિથી અનુભવથી જ સંવર થાય છે, બીજા કોઈ પ્રકારે સંવર થતો નથી. એ ગાથા ફરીને આપણે પૂરી થાય છે. હવે એવા જ અર્થનું અહીંયા કાવ્ય કહે છે, એ જ અર્થથી અહીંયા વિશેષ એ ટીકાનો જે અંશ છે કાવ્ય છે એ ટીકાનો પદ્યમાં અંશ છે. યદિ કથમપિ ધારાવાહિના બોધનેન ધ્રુવમ ઉપલભમાન શુદ્ધમ આત્માનમ વાસ્તે તદયમ ઉદયાત ઉદયત આત્મારામ આત્મનમ આત્મા પરપરિણતિ રોધાત શુદ્ધમેવ અભ્યુપૈતિ. જો કોઈ પણ રીતે કથમ અપી ન સમજીને કોઈ પણ રીતે એટલે ગમે તેમ કરીને એટલે તીવ્ર પુરુષાર્થ કરીને એટલે જેટલું બળ પર્યાયમાં પ્રગટ છે તેનાથી પૂરો ઉદ્યમ કરીને એમ ધારાવાહી જ્ઞાનથી શુદ્ધાત્માને નિશ્ચળપણે અનુભવા કરે છે તો આ આત્મા જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે ઉદયત આત્મ આરામમ એમ લીધું છે. શું તદ ઉદયત આત્મ આરામમ, જેનો આત્માનો આરામ એટલે આત્માનો આનંદ પ્રગટ થતો જાય છે, આત્માનંદ જેને પ્રગટ થાય છે અર્થાત જેની આત્મસ્થિરતા વધતી જાય છે એવા આત્માને પરપરિણતિના નિરોધથી શુદ્ધ જ પ્રાપ્ત કરે છે અને એમ વિશે શું લીધું, આનંદ સહિત પ્રાપ્ત કરે છે એમ લીધું. એક વાત વધારી, શું સુખ દુઃખ નો વિષય ટીકાવા નહોતો લીધો. શુદ્ધાત્માને પામે તો સુખ થી ને આનંદ થી પામે છે, અશુદ્ધાત્માને પામે એ દુઃખ અને આકુલતાનો અનુભવ કરે છે. એ નહોતું લીધું, આમાંથી કાઢ્યું. એ શું કલશમાં એ વાત વિશેષપણે ઉમેરી છે. કોઈ પણ રીતે આ જે કથમપી શબ્દ આવે છે એ જરા માર્મિક શબ્દ છે. એ એમ સૂચવે છે અથવા એની અંદર એવી સિદ્ધિ આજ્ઞા છે શ્રી ગુરુની કે તારી પાસે જેટલી શક્તિ હોય એટલી શક્તિનો ઉપયોગ આ જગ્યાએ કરી લે. જો તારે સંસારથી છૂટવું હોય એટલે કે સંસારના સર્વ પ્રકારના દુઃખથી છૂટવું હોય તો પૂરી શક્તિથી આપણે નથી કે હાથ ધોઈને પાછળ પડી જા, એકલો જેટલી શક્તિ હોય ને એક જગ્યાએ ખર્ચી નાખે, તારે એક થોડો કેમ એટલું કરી લે. અનંત કાળથી સંસારના કાર્યોમાં તારી શક્તિનો તું પ્રયોગ કરે છો, ફળ સ્વરૂપે તને દુઃખ સિવાય કઈ મળ્યું નથી, એકલા દુઃખ ફળ જ મળ્યા છે. જન્મ મરણના ઉપાધિના આધિ વ્યાધિ ને ઉપાધિના ને જન્મ મરણના દુઃખ ભોગવ્યા છે. હવે એકવાર તારી પાસે જેટલી શક્તિ છે એ આત્માનો અનુભવ કરવા માટે લગાડ, પૂરા ઉદ્યમથી એ દિશામાં પ્રયત્ન કર, એક થોડોક ટાઈમ કર. અનંતકાળની સામે તને અનંતકાળ કરવાનું નથી કહેતા, એક થોડો ટાઈમ કર, પછી તું તને કંઈ નહીં નહીં કહેવું પડે કે હવે તારે બીજું કરવાનું છે. પછી આપોઆપ એ જ વસ્તુ તને ગમશે ને બીજું તને ગમશે નહીં. એ કથમ અપી એટલે ગમે તેમ કરીને આપણે ગુજરાતીમાં એ વપરાય છે. હિન્દીમાં એમ કે ચાહે જૈસા કરકે, ગુજરાતીમાં ગમે તેમ કરીને, એમ ગમે તેમ કરીને એટલે જે કાંઈ કરવું પડે જેટલી કિંમત ચૂકવવી પડે. આખા સંસારને તારે સ્વાહા કરી નાખવાનો છે, ભડભડ બળે ને અગ્નિમાં. શું બાળવો છે એ સંસાર આખો બાળવો છે. આ યજ્ઞમાં આવતી નાખે ને સ્વાહા, એ જ્ઞાન યજ્ઞ છે. જ્ઞાન યજ્ઞમાં સંસારને બાળવાનો છે. શું અને નહીતર પાંગરતો જશે, એને પાણી પાઈને તું એને પાંગરતો જાય. કોઈ પણ રીતે એમ કરીને આખા સંસારની ઉપેક્ષા કરીને પૂરા ઉદ્યમથી ગમે તેમ કરીને એમ કરીને એમ કેવું છે કે એમ કર્યા વિના કોઈ દિવસ તને આ દિશામાં એકેય પગલું ભરવાનું બનશે. એક વાર તો એ સ્થિતિમાં તારે આવવું પડશે એમ કેવું છે. કથમ અપી મૃત્વા, ત્યાં તો મૃત્વા શબ્દ લીધો છે, એનો અર્થ પણ એ જ નીકળશે કે મરણ પર્યંતનું જોખમ ખેડીને દેહની ઉપેક્ષા કરીને, દેહમાં રોગ થશે કે પ્રતિકૂળતા આવશે, અરે મરણ થાય તો ભલે થાય, દેહ છૂટી જાય તો આ પર્યાયનો પણ મોહ કરવા જેવો નથી, એવું એમ કેવું છે. કથમ અપી માં ઘણી વાત છે.
ભગવાન.